भव संभव भीति भेदनम सुख संपत करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे सदा।
विक्रम संवत 2076 कार्तिक सुद सातम रविवार तारीख 3/11/2019 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા આયોજિત વડતાલ ધામમાં આજ મારે ઓરડેની કથામાં આજે ભાગ 34માં આવ્યા. આ સાંજની સભા છે, ચોથું પદ આવ્યા. આપણે બધાને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. બધા રાજી છો ને? તો સારું બાપા. બાળકો બહુ પડકારા કરે છે, ખુરશી મળી ગઈ છે એની તે. હરિભગત રાજી બહુ છે. આનું કારણ એક તો ખુરશી, થાક ન લાગે, બેહવાની સાનુકૂળતા રહે, ભગવાનનું ધ્યાન સારું થાય, પોંટિયા ના દુખે. પ્રથમ આપણે આજ મારે ઓરડાના ચોથા પદનું ગાન કરીએ, પછી વ્યાખ્યાન.
વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનોખી, સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનો. પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ, પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ. સૌ હરિ ભક્તને રે જાઉં હોય મારે ધામ, સેવજો રે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. ઓ મન સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.
સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ,
સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ.
તો તમે મેલજો રે પંચ વિષય નિયા,
તમે મેલજો રે મિથ્યા પંચ વિષય નિયાશ.
મુજ વિના જાણજો રે બીજા માઈક સહુ આકાર,
મુજ વિના જાણજો રે બીજા માઈક સહુ આકાર.
પ્રીતિ તોડજો રે જોઠા જાણી કુટુંબ પરિવાર,
પ્રીતિ પરિવાર.
સહુ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ,
સહુ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ.
તમ પર રીત છે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ,
તમ પર રીત છે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ.
સંત હરિ ભક્તને શિક્ષાનો ઉપદેશ,
હરિ ભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ.
લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ,
લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ.
નિજ જન ઉપરે રે અમૃત વર્ષાનંદ કંદ,
નિજ જન ઉપરે અમૃત વર્ષા આનંદ.
જેમ સૌ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ,
જેમ સૌ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ.
શોભે સંત મારે જેમ કાંઈ ઉડગણમાં ઉડુરાજ,
શોભે સંત મારે જેમ કાંઈ ઉડગણમાં ઉડુરાજ.
ઈશ્વર ઉદય થયા રે કલિમા કરવા જન
દિવાળી માં કરવા જન ના કાજ
એ પદ શીત છે રે ગાશે સાંભળશે કરી પ્યાર
એ પદ શીત છે રે ગાશે સાંભળશે કરી પ્યાર
પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાર
પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાર
વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ ભક્ત અઘરામ અઘરો શબ્દ છે નિષ્કામ. ભારે ભારે પહેલો શબ્દ ચોથા પદનો એ છે, એ મહારાજ આપણી પાસેથી લાયકાત માગે છે, પાત્રતા. વળી સૌ સાંભળો, એક વાત પૂરી થઈ. ભગવાન શ્રી હરિએ ત્રીજા પદમાં પોતાનો મહિમા કહ્યો કે હું અહીંથી આવ્યો છું, આવો છું વગેરે વગેરે. હવે ચોથા પદમાં એવો જે હું અને એવું જે મારું ધામ, તેની જો તમને ઈચ્છા હોય મેળવવાની પામવાની, તો આવી એક આપણને કાંઈક હવે ઉપદેશ દેવા માટેની, આપણી કંઈક લાયકાત કેળવવા માટેની વાતનો આરંભ કરે છે. એટલે વળી એમ શબ્દ આવ્યો. નવું ચેપ્ટર શરૂ છે. વળી બધા સાંભળો, મારા મહિમાની કથા મેં પૂરી કરી. હવે તમને જો એવી ઈચ્છા હોય કે મારે અક્ષરધામમાં જવું છે, તો તમારે આવા થવું પડશે. આમાં ઉપદેશ છે. આ ઉપદેશ ભાગનું પદ છે. પહેલું મહાત્મનું પદ હતું, ત્રીજું, અને બે પદ તો મહારાજની મૂર્તિના વર્ણનના હતા. મારી વાર્તા પરમ અનુપ. ભગવાન સ્વામિનારાયણે પોતાની વાતની આટલી મહત્તા બતાવી. આને મહાત્મ્ય કહેવાય. કોઈ પણ વાત હોય એ વાતનું પણ એક મહાત્મ્ય હોય. કોઈ ગ્રંથ હોય એને પ્રકાશનારો કહેનારો એક મહિમા ગ્રંથ હોય. સત્સંગી જીવન મહાત્મ્ય ગ્રંથ, ભાગવત મહાત્મ્ય ગ્રંથ, એમ આમાં આટલા આ બે શબ્દો છે ને, એ આ વાતનો મહિમા છે. પરમ અને અનુપ, મારી વાર્તા પરમ અનુપ. આ મારી વાર્તા શ્રેષ્ઠ છે અને અનુપ છે, અર્થાત મારી વાત સાથે કોઈની વાતને તમે સરખાવી ના શકો, મૂલવી ના શકો, ઉપમાવી ના શકો, એવી અદ્ભુત શ્રેષ્ઠ આ મારી વાત છે. આટલી બધી શ્રેષ્ઠ તમે આ વાતને કેમ કહો છો? કારણ એટલે પરમ સિદ્ધાંત છે. ઓનલી સિદ્ધાંત નહીં, આજે મારી વાત છે તે પરમ સિદ્ધાંત છે. માટે જરા હરખી સાંભળજો, હરખી લેજો અને ઉત્સાહથી આ વાતને અમલમાં લેજો. કેમ જે સિદ્ધાંતને સ્વીકાર્યા વિના, સિદ્ધાંતને પાળ્યા વિના કલ્યાણ થાય નહીં. અલબ સલબ બીજી ત્રીજી વાતમાં કદાચ આપણે કંઈક ચૂકી જઈએ તો કલ્યાણને બહુ તકલીફ ના પડે, પણ સિદ્ધાંત ચૂક્યા તો કલ્યાણ હાથમાં આવે જ નહીં. સિદ્ધાંત તો અવશ્ય આપણા અંતરમાં રહેવો જોઈએ અને એ પ્રમાણે આપણું જીવન થવું જોઈએ. ભગવાન આજ આપણી પાસેથી જે અપેક્ષા રાખે છે એની કથા આપણે કરવાની છે. મહારાજ અપેક્ષા રાખીને બેઠા છે. મારો જે આ સિદ્ધાંત છે એ સૌને હિતકારી છે, સૌને માટે સુખરૂપ છે, માટે આ સિદ્ધાંતનો સ્વીકાર કરજો. જો તમારે મારા ધામમાં આવવું હોય તો પહેલી વાત એ તમે મને સેવજો. પહેલી આજ્ઞા શું છે? તમે મને સેવજો, મારી સેવા કરજો, મારી ભક્તિ કરજો. અને તમારી સેવા ભક્તિ હું તો જ સ્વીકારીશ, તમે શુદ્ધ ભાવે નિષ્કામ થઈને કરશો તો. બે વાત છે, તમારી ભાવના શુદ્ધ હોવી જોઈએ અને તમે નિષ્કામ હોવા જોઈએ. આપણે બે પાર્ટને સારી રીતે આમાં સમજવાનો પ્રયાસ કરીશું. આ નિષ્કામ શબ્દ છે એ બે અર્થવાળો છે. એક બ્રહ્મચર્ય વ્રતને પ્રકાશિત કરનારો, બીજો અર્થ છે નિષ્કામ ભક્તિ પરક, કે પરમેશ્વરની ભક્તિ કર્યા પછી ભગવાન પાસેથી કાંઈ માગવું નહીં, ભગવાન માટે જ ભગવાનની ભક્તિ કરવી, ભગવાનને આનંદ દેવા, ભગવાનને સુખ્યા કરવા, આપણે ભગવાનના દાસ થઈ પ્રેમી થઈ કંઈ પણ ભગવાન પાસેથી માઇક સુખ નહીં માગતા, ભગવાનના સુખમાં આપણે ઉમેરો કરી દેવાની ઊંચી ભાવનાથી જે ભક્તિ કરીએ તે નિષ્કામ ભક્તિ છે. નિષ્કામ ભક્તિ અને નિષ્કામ વ્રત એ બે વસ્તુ અલગ છે. નિષ્કામ વ્રત બ્રહ્મચર્ય પરક છે, નિષ્કામ ભક્તિ એ આપણી ભાવનાની શુદ્ધિ પરક છે. ભગવાન પાસેથી આપણે માઇક સુખ, જગતના કહેવાતા આનંદ માન મોટપ વગેરે વગેરે જે કાંઈ કહેવાય તે જો ન ઈચ્છતા હોઈએ તો શુદ્ધ ભાવ કહેવાય. શુદ્ધ ભાવનો એક અર્થ થાય નિષ્કામ ભાવ. અર્થાત તો શુદ્ધ ભાવનો અર્થ એવો કરીએ કે ભગવાન પાસેથી આપણે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન રાખીએ. સ્વાર્થ રહિતપણું એ જ શુદ્ધ ભાવપણું છે. તો સૌ પ્રથમ આપણે નિષ્કામ વ્રત વિશે વિચારીશું, ત્યાર પછી નિષ્કામ ભક્તિ એનો વિચાર કરીશું. આ જગતમાં કેટલાક માણસો તો એવા પણ છે, ભક્તિ કરે છે પણ એની ભાવના શુદ્ધ હોતી નથી. ગંદી ભાવનાથી ઘણા યજ્ઞ કરતા હોય છે, કોકને મારી નાખવા. એક બહુ મોટા સંત હતા, એણે મને એવું કહ્યું કે આ અમારી પડખે ઓલી જમીન છે ને એક વિધવા ડોશીને છે, ઉંમર લાયક છે પણ મરતી નથી. કે મરે તો આપણને જગ્યા મળે એમ છે. મને કેવું રોજ માળા ફેરવું છે, મરે એ મરે એ મરે. આ માળા હારી, ભક્તિ હારી, પણ ભાવના નહીં હારી એની પાછળ. ભાવના ભંગાર છે. આપણે આવી રીતે કંઈક મહાપૂજા કરીએ એ ભાવના હારી નહીં. કોકને નુકસાન પહોંચાડવા, કોકનું કાંઈક લઈ લેવા, કોકને હેરાન કરવા, કોકને બદનામ કરવા, કોકને પાછો પાડવા, કોકનાથી આગળ જવા, હરીફાઈ માટે મોટા થવા, જે કાંઈ ભજન ભક્તિ ધર્મ નિયમ યજ્ઞ યાગા દીક પૂજા પાઠ માળા જપ દાન ધર્માદો પદ યાત્રા વગેરે વગેરે કાંઈ પણ કરીએ છીએ તે અશુદ્ધ ભાવનાવાળું છે. શુદ્ધ ભાવે નહીં કરતા. મહારાજને અશુદ્ધ ભાવે કરેલું કોઈ પણ કર્મ છે ને સારું કહ્યું નથી, મહારાજને માન નથી. માટે જે કાંઈ કરીએ ને શુદ્ધ ભાવથી કરીએ. ઘણી વખત મોટા મોટા મહોત્સવો પણ કોકનું ભૂંડું દેખાડવા, કોકને પાછા પાડવા, કોકનું મોડું બતાવવા, પોતે આગળ થવા માટે થતા હોય છે. તમે મહોત્સવ કર્યો એટલે કોકને એમ થાય કે એ કરી જાય, એના મનમાં સમજે હું આપણે એનાથી મોટો માંડવો ને મોટો મહોત્સવ જીકો, એનું આપણે છે ને પાછું પાડી દેવું છે ને આપણું આપણે શ્રેષ્ઠ બતાવી દેવું છે. આ શુદ્ધ ભાવ ભગવાનને રાજી કરવાનો નથી, લોકોમાં પોતાની મોટાઈ થાપવાનો છે, એટલે અશુદ્ધ ભાવ કહેવાય. ધ્યાનમાં આવ્યું? આને કહેવાય અશુદ્ધ ભાવ. ઈર્ષ્યામાંથી થયેલો ભાવ, અહંકારમાંથી થયેલો આ બધો મોટો પ્રોગ્રામ ગણાય. ભગવાનની ભક્તિમાંથી મહિમામાંથી કે જીવના કલ્યાણની ભાવનામાંથી આ કાંઈ પ્રોગ્રામ થયેલો હોતો નથી. ક્યારેક ક્યારેક તો મારા બાપરે પ્રોગ્રામ તો ઝાકમ જોડને બહુ મોટા હોય. અને ધાર્મિક જ હોય, એમાંય કથા હોય, યજ્ઞ હોય, ધૂન હોય, કીર્તન હોય, દાન હોય, બધું હોય, પણ ભાવના બહુ ખરાબ હોય. માટે શુદ્ધ ભાવે કરીને મારી તમે નિષ્કામ ભક્તિ સેવા કરજો, મને સેવજો, પણ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. આ શરત છે, આ શરત છે. ભગવાનની સેવા કરીએ ને આપણા દિલમાં એમ હોય કે મને ભગવાન દીકરો દ્યો, મારો ધંધો હારો હાલે, આ સકામ ભાવના છે, નિષ્કામ ભાવના નથી. ભલે આપણે ગંદી કોઈ અશુદ્ધ ભાવના નથી રાખી, પણ માઇક ભાવના રાખી એટલે સકામ ભક્તિ થઈ ગઈ. પણ આપણે કંઈક એવી ભક્તિ કરીએ પેલાનો દીકરો મરી જાય, આ અશુદ્ધ ભાવ છે. ઈર્ષાના ભાવથી કરીએ, અહંકારના ભાવથી કરીએ, હરીફાઈથી કરીએ, જગતને દેખાડી દેવા માટે કરીએ, આ બધી જ ભાવના અશુદ્ધ ભાવના છે. શુદ્ધ ભાવની ભગવાન અપેક્ષા રાખે છે અને નિષ્કામ ભાવની અપેક્ષા રાખે છે. મેં કહ્યું એમ નિષ્કામ શબ્દના બે અર્થ, નિષ્કામ વ્રત બ્રહ્મચર્ય અને નિષ્કામ ભક્તિ એટલે સ્વાર્થ રહિત પ્રભુને માટે પ્રભુની ભક્તિ કરવી. તે આ બંને નિષ્કામતા ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં રહેવા માટે અનિવાર્ય છે. બંને નિષ્કામતા, પ્રથમ નિષ્કામ વ્રત વિશે આપણે વચનામૃતમાં ડોક્યું કરવું પડશે કે મહારાજ શું કહે છે. વચનામૃતમાં વચનામૃત ગઢડા મધ્યનું 33મું આના માટે બહુ જ પ્રસિદ્ધ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. આ બ્રહ્મચર્ય પરક વાત છે. અને અમે અહીંયા ટક્યા છીએ, યાને કે ગઢડામાં, તે પણ અહીંયાના હરિભક્તને એટલે અભલ ખાચરના તમામ પરિવારને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં બ્રહ્મચર્યમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરેલી સેવા ગમે છે. કામી માણસની કરેલી સેવા, એનો કરેલો થાળ અમને પસંદ નથી. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી નથી ગમતી જેવી મૂળજી બ્રહ્મચારીની ગમે છે. અને અમે જે જે વાર્તા કરીએ છીએ પહેલેથી, તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ બ્રહ્મચર્ય વ્રતનું જ અતિશય પ્રતિપાદન થાય છે. કેમ જે એ અમને અતિશય ગમતી બાબત છે. અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસથી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. માટે જે નિષ્કામી વર્તમાન રાખે એ જ અમને વહાલો છે. એ જ અર્થાત કામી જીવ ભગવાનને વહાલો નથી. આપણે ભગવાનને વહાલા થવું હોય તો નિષ્કામી થવું પડશે. નિષ્કામી વર્તમાન રાખે એ જ અમને વાલો છે. અને તેને ને અમારે આ લોકમાં અને પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. દ્રઢ મેળાપ, કામીને અને અમારે મેળાપ રહેતો નથી, વિજોગ થઈ જાય છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એક વાર ભડલી ગામની ભાગોળે નાજા જોગ્યાના ખોળામાં માથું રાખીને થોડી વાર ઝાડને છાંયે વિશ્રાંતિ લેતા સૂતા હતા. એમાં ભડલીવાળા ભાણખાચરને દૂરથી આવતો જોયો મોટો પહાડી કદાવર એનો દેહ હતો, કાળો વર્ણ હતો. ભગવાન સ્વામિનારાયણ એને જોઈને માથે ઉડી ગયા. પછી પાછું મહારાજે માથેથી કપડું લઈ લીધું અને એને દર્શન દીધા અને પોતે પણ બદલીવાળા ભાણ ખાચરને જોયો. ત્યારે નાજા જોગ્યાએ એવું પૂછ્યું કે મહારાજ, તમે પહેલાં આ ભાણ ખાચરને આમથી આવતો જોઈને માથે ઓઢી ગયા અને ઘડી કરીને પછી માથેથી કપડું લઈને એને દર્શન દીધા, આમાં મને કાંઈ સમજાણું નહીં, તમે આવું ચરિત્ર કેમ કર્યું? ત્યારે મહારાજે એને જવાબ દીધો કે પહેલાં મને ખબર પડી કે ભાણ ખાચર આવે છે એટલે મને એના અનૈતિક દાદાગીરીવાળા, બીજાને હેરાન કરવાવાળા અમુક પ્રકારના પાપો યાદ આવ્યા, એટલે મને એમ થયું કે આવા ક્રૂર હિંસક પાપી માણસને મારે જોવો નથી, એટલે હું માથે ઓઢી ગયો. મારે એને જોવો નથી અને મારું દર્શન એને દેવું નથી. પણ પછી મને એનું નિષ્કામી વર્તમાન યાદ આવ્યું. બદલીવાળા ભાણ ખાચર અતિ નિષ્કામી માણસ હતા. એ બાબતમાં એને ધન્યવાદ ભગવાન સ્વામિનારાયણ દે છે. કોઈ માણસમાં કોઈ ગુણ હોય અને કોઈ ગુણ ન હોય. ઘણા માણસ લોભી બહુ હોય પણ નિષ્કામી પાકા હોય, ઘણા માણસ ઉદાર બહુ હોય પણ કામી હોય, આવું બધું હોય. નાજા, મને ભાણ ખાચરનું બ્રહ્મચર્ય વ્રત યાદ આવ્યું. આજ દિન સુધીમાં એણે કોઈ પરનારી સામે દ્રષ્ટિ બગાડી નથી. કોઈની માં બેન દીકરીમાં ક્યારેય એણે મન લગાડ્યું નથી. એવો એ માણસ છે. માટે મને એમ થયું કે એનું દર્શન તો કરવું જોઈએ. આ વાત એટલા માટે કરીએ છીએ કે મહારાજને નિષ્કામી માણસ બહુ ગમતા હતા. આપણે એમને ગમવા માટે, એમને રાજી કરવા માટે નિષ્કામી થવું જોઈશે. અને અક્ષરધામમાં જવાની એ સર્વશ્રેષ્ઠ પાત્રતા છે અને અતિ અગત્યની મુખ્ય પાત્રતા છે. એમાં કચાશ હોય તો બીજા ધામમાં કે બીજા લોકમાં જવાય છે, પણ અક્ષરધામમાં પ્રવેશ થતો નથી. અક્ષરધામમાં પ્રવેશ લેવા માટે બ્રહ્મચર્ય વ્રત અતિ પક્વ અનિવાર્ય છે. આ લાયસન્સ જોઈએ, નહીતર ત્યાં એન્ટ્રી નથી થતી. નિષ્કામી થવા માટે એક બે જન્મ લઈને નિષ્કામી થઈને પછી અક્ષરધામમાં જવાય છે, પછી મહારાજ લઈ જાય છે. એવા કેટલાય ત્યાગી સાધુ બ્રહ્મચારી હરિભગત વગેરેના દાખલાઓ આપણા ગ્રંથોમાં ઉપલબ્ધ છે કે એમને કંઈક કચાશ હતી તો મહારાજે એક જન્મ આપેલો, કચાશ ટાળી અને પછી એને ધામમાં લઈ જાય. એના મા બાપ રડે ત્યારે મહારાજ કે તો આગલા જન્મમાં અમારા બ્રહ્મચારી હતા, અમારા સાધુ હતા, એને થોડીક આવી ઈચ્છા રહી ગઈ હતી, એટલા માટે તમારા દીકરા થયા, એની એ ઈચ્છા ટળી ગઈ, એટલે હવે એને અમે અક્ષરધામમાં લઈ જઈએ છીએ, તમારો દીકરો નહોતો. આવી બધી બહુ જ ઘટનાઓ જ્યાં ત્યાં સંપ્રદાયમાં આજ દિન સુધીમાં 200 વર્ષમાં કેટલી ઘટી ગઈ છે. માટે એ વાત ફાઇનલ થઈ ગઈ કે અક્ષરધામમાં જવા માટે નિષ્કામી વ્રત તો આપણે બધાએ અતિ પક્વ કરવું પડશે. શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. આજ મારે ઓરડેની 4th પદની 2 કડી એનો છેલ્લો શબ્દ નિષ્કામ. એ અક્ષરધામમાં જવાની પાત્રતા સૂચવે છે. નજરઅંદાજ કર્યા જેવી આ વાત નથી, પકડવા જેવી વાત છે. ખાલી ગાય નાખવા જેવી રાગડો તાણી એવું નહીં, ત્યાં અટકવા જેવું છે, વિચારવા જેવું છે, પોતાને તપાસવા જેવું છે. મહારાજ કહે છે, બદલી ગામને પાદર ઝાડ નીચે નાજાને કે નાજા, મને નિષ્કામી માણસ બહુ ગમે છે, એનું હું દર્શન ઈચ્છું છું. નિષ્કામી પૂરો જન જે હોય ન થાય તે તુલ્ય તપસ્વી કોય, न थायते तुल्य तपस्वी कोय शास्त्रे कया छे व्रत तो अनेक निष्कामता उत्तम सत्य एक भले करे जो व्रत दान यज्ञ सर्वे प्रकारे जन होय सुग्न दाय भले तथापि निष्काम पणों न जेने पण जो ये निष्कामी न होय तो हूँ गणू छु अति तुच्छ तेने निष्कामी जेवो न पवित्र अन्य गमे वो नाय धोयेलो सुगर व्यवस्थित अतर बतर छाटेलो होय पण जो अंदर कामी होय तो आना जो कोई गंदारो नहीं અને ભલે બાબડ ભૂતરા જેવો ચિતરેલે હાલ હોય નિષ્કામી જેવો ન પવિત્ર અન્ય નિષ્કામી જાણું જન ધન્ય ધન્ય ભક્તિ કરે ને શીલ ભ્રષ્ટ હોય પામે નહીં અક્ષર ધામ સોય पामे नहीं अक्षर धाम सोय धाम में जावू होय भगवान की सेवा में रहू होय तो आ महाराज की पहली मांगणी छे अति मुख्य मेन आ गुण કેળવવો ઘટે છે નહીં તો અક્ષરધામમાં એન્ટ્રી થતી નથી ગમે તેટલા બીજા ગુણો હોય ગમે એટલી સેવા ભક્તિ કર્યા હોય તો પણ નિષ્કામી થયા વિના અક્ષરધામમાં રહેવાતું નથી મને સેવજો રે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ ભગવાનને કામી માણસની ભક્તિ સેવા સહવાસ વગેરે વગેરે પસંદ જ નહીં. એકવાર દાદા ખાતેની માણકી ઘોડીને વછેરો આવ્યો, તે વછેરો બહુ રૂપાળો આવ્યો ને મહારાજને દેખાડ્યો. મહારાજ જોઈને રાજી થઈ ગયા, વાહ આ વછેરો અમારે સવાર થવા માટે રાખવો છે, તેથી આને સારી પેઠે ખવડાવો ને સાચવો ને ઝટ મોટો કરો. આ તો બહુ સારો વછેરો છે, અમે એની પાસે સવાર થઈને સત્સંગમાં ફરીશું. પછી તો એ વછેરાને બહુ ખવડાવવા માંડ્યો ને બહુ હાચવવા માંડ્યો, તે થોડાક દિવસમાં તો મોટો થઈ ગયો. પછી ચાલક અસવાર પાસે એને ફેરવાવીને બરાબર કેળવણી આપવા માંડી ત્યારે કોઈ સોદાગર આવ્યો, એણે રૂપિયા 1700માં એ વખતે એ ઘોડો વેચાતો માંગ્યો 1700માં. આજ 37 લાખ રૂપિયા જેટલી કિંમત ગણાય આજના ભાવ પ્રમાણે. ત્યારે મહારાજને પૂછવા આવ્યા કે મહારાજ બહુ સારા રૂપિયા આવે છે, આપી દેશો? આવા રૂપિયા મળશે નહીં હો, મારફાટ તેજી છે. નહીં 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 હા, એ ઘોડો અમારે વેચવાનો નથી, અમારે એની માથે સવારી કરવાની છે, ફેરવવાનો છે, વેચવો નથી. બધા કે હારું, તો મારા તમારી મરજી, તમે જો એના માથે સવાર થઈને વિચારવાના હો તો અમને કાંઈ વાંધો નથી, તમારા માટે જ બધું છે. પછી એ ઘોડો મહારાજે મગાવ્યો અને પછી ભગવાન સ્વામિનારાયણ એને માથે અસવાર થયા, તૈયાર કરીને લાવ્યા તા, બેસી ગયા. એ ઘોડા ઉપર સંખલાદી ગાદી વગેરે સામાન નાખેલો અને મહારાજ પોતે અસવાર થયા, ભેટ બાંધીને ઘોડા ઉપર ચડીને દરબારમાં લીમડા ફરતો ધાડ 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 કુંડાળે નાખ્યો મહારાજે, અને ફેરવતા ફેરવતા ઘોડાને પરસેવે રેબ જેપ કરી નાખ્યો, અને મહારાજને પણ રેબ જેપ પરસેવો વળી ગયો. પછી ઘોડેથી હેઠા ઉતર્યા અને ત્યાં બરોબર તાકડે એક કાંઠીનો માંગણ આવીને ઊભો તો મહારાજે એને બોલાવીને એ ઘોડો એને ભેટ દઈ દીધો, લે આ તારો. અને આવું મહારાજે કર્યું એટલે દરબારમાં હવ ભાઈ ભાઈ ઉદાસ થઈ ગયા. કાંઠી લોકો બધાના મનમાં એમ થયું, મહારાજ તમે કેમ નો રાખ્યો આવો હારો ઘોડો, 1700 માગ્યો તો એ આપ્યો નહીં, ઓલ્યાને એમ નામ દઈ દીધો, ઓલ્યો ક્યાંથી અટાણે આવા ટાણે આય મૂ આવ્યો. બધાને ગમ્યું નહીં, ઉદાસ થઈ ગયા, તે કોઈ કાંઈ બોલે નહીં. સુનમુન એની એવી સૌની સુનકાર દશા થઈ ગઈ. પછી હાંજે સભા કરીને મહારાજ બેઠા હતા, પણ બધા મૂડલેસ, હાંજે પણ બધા ઉદાસ. આવું બધું જોઈને મહારાજ બોલ્યા, જે આ ઘોડો અમે આપી દીધો માંગણને, એમાં તમે સૌ ઉદાસ થઈ ગયા છો. હા મહારાજ, કેટલો ઘોડો સારો હતો, તમે તમારા માટે શું કામ ન રાખ્યું. ઠીક, પણ વાલા ભક્તો, મોટીબા, લાડુબા, દાદા ખાચર, તમે જાણો છો, તમને કાંઈ ખબર છે એ ઘોડો કોણ હતો? ના મહારાજ, એ અમને ખબર નહીં. ભગુજી ક્યાં છે? આમ ક્યાંક ગયા? બોલાવો તો, જા ભાઈ દોડ આવો. ભગુજી, આપણે ઓલે ગામથી આવતા હતા ત્યારે આપણને એક બાવે તેના આશ્રમમાં રહેવા બહુ તાણ કરી હતી, પણ આપણે ત્યાં રહ્યા નહોતા, એ વાત તમને યાદ છે? હા 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 હા, એ વાત કરો. સાંભળો બધા, એકવાર મહારાજ અને હું અમે બે એક ગામ ગયા હતા, ત્યાંથી આવતા હતા. એક ગામને પાદર અમે નીકળ્યા, ત્યાં એક બાવાનો મઠ હતો, ત્યાં ઝાડવા બાડવા વગેરેની છાયા બાયા બહુ સારી હતી. તે અમારે વિશ્રાંતિ લેવી હતી એટલે ઝાડને છાંયે અમે બે સવાર ઊભા રહ્યા, હું અને મહારાજ બે ઘોડેસવાર હતા. ત્યાં એ મઠવાળો બાવો આવ્યો અને અમને કહેવા માંડ્યો કે ઓહો હો હો, તમારા જેવા મહેમાન અમારે ત્યાં ક્યાંથી? અરે સ્વામિનારાયણ, આજ તો અમારે ત્યાં ભણું મહેમાન થયા વિના છાશું પીધ્યા વગર જવાય નહીં, આજ તો તમને મારે જમાડવા, જમવાની તાણી બહુ કરી. પણ મહારાજ કે, અરે ઓ બાવાજી, અમારે જવું છે, ઉતાવળ છે, અમારે તમારે ત્યાં જમવું નથી. પણ પહેલો માન્યો નહીં. ના 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 ના, સ્વામિનારાયણ જેવા મોટા માણસ, લોક પ્રસિદ્ધ, હજારો જેને ભગવાન માને, આવા પુરુષ મારે આંગણે ફરીવાર કોઈ દી આવે નહીં, આજ તો તમને મારે જમાડવા છે. એમ કરીને બાવો માર્ગમાં આડો આવીને બેઠો કે હું હાલવા નહીં દઉં. ત્યારે મહારાજે માર્ગ ફેરવીને ઘોડા ઉપાડી મેલ્યા મેન મહારાજે. ત્યારે બાવાથી પહોંચાય એવું રહ્યું નહીં, ઘડીક વાંહે દોડ્યો અને પછી બાવો પોક મૂકીને ઊંચે સાદે ઊભે રસ્તે રોવા માંડ્યો, રોતો જાય ને કહેતો જાય, અરે ઓ બાપલ્યા, આ સ્વામિનારાયણ માન માન કરીને મારી જગ્યામાં આજ આવ્યા હતા અને મારે એમને જમાડવા હતા, થોડી મહેમાન ગતિ કરવી હતી, રાજી કરવા હતા, પણ આવા મોટા સ્વામિનારાયણનો લાભ મને મળ્યો નહીં, મારે ત્યાં રહ્યા નહીં, હાય રે હાય, હવે શું કરું? એમ બાવો રોયો, આમ કહેતો જાય ને રોતો જાય, અને મહારાજ પણ સાંભળતા જાય. પછી મહારાજને હું ગઢડે આવ્યા, મહારાજ આ વાત તમે કહેતા હતા એ જ ને? મહારાજ કે બસ આજ ભગુજીએ વાત બંધ કરી, પછી મહારાજે ઉપાડી. હવે સાંભળો, એ બાવે અમને અંતરના ભાવથી ખૂબ તાણ કરી, એને ખરેખર અમને જમાડવા હતા, રાખવા હતા, સેવવા હતા, છતાં અમે ન રહ્યા. તેથી બાવો રોયો બહુ, તોય અમને દયા ન આવી. હા, આમ હૃદયમાં દયા આવતી હતી મહારાજ, કે આમ નહોતી આવતી એવું નહીં, પણ એ બાવો બહુ કામી હતો અને અમારી સેવા કરવા માંગતો હતો. મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, આવું નહોતું, પાત્રતા નહોતી મારી સેવા યોગ્ય એની, કામી બહુ હતો. તે સારું અમે એની જગ્યામાં રહ્યા નહીં, દયા આવતી હતી તોય અમે એની સેવા સ્વીકારવા ત્યાં રહ્યા નહીં, કેમ જે પાત્ર નહોતો. આ ચોથું પદ આપણી પાત્રતા કેળવવા માટેનું પદ છે, એ આપણે ભૂલવું ના જોઈએ. આ પદ ઉપદેશનું છે, આ પદમાં ભગવાન સ્વામિનારાયણનો મહાત્મ્ય જ્ઞાનનો બોધ નહીં, આ ઉપદેશ છે. આ આપણે જ શું કરવાનું છે, કેવા થવાનું છે એની વાત છે આ પદમાં. અમે એની જગ્યામાં ના રહ્યા. પછી એ બાવાનો દેહ મુકાવીને એનો જે જીવ હતો એના ઉપર અમને દયા આવી હતી, એટલે એ જીવને આ માણકીના ઉદરમાં મૂક્યો અને એ વશેરો થયો. અને એ વશેરો અમે આજ આ માંગણને આપી દીધા. તે હવે એ વાલી ઘોડો કરશે એટલે દેશ દેશથી ઘોડીઓ એ ઘોડા પાસે આવશે, એમ એની વાસના પૂરી કરાવીને. ખૂબ ભોગની એને ઈચ્છા છે તો ભોગ ભોગડાવડાવીને પછી એને સત્સંગમાં જન્મ ધરાવડાવશું અને અમારા ધામમાં શુદ્ધ કરીને અમે મોકલશું, એમ વાત કરી. દયાળુ છે ને, હાવ છોડી ન દીધો, પણ એને એની વાસના પૂરી કરાવવા માટે ઘોડાનો અવતાર આપ્યો અને ઘોડીઓનો યોગ કરાવ્યો અને પછી એ વાસના પૂરી કરાવી સત્સંગમાં જન્મ આપ્યો. સત્સંગમાં જન્મ આપી નિષ્કામી કરી અને ધામમાં પુગાડી દીધો. અત્યારે તો એ ધામમાં છે. આવા મહારાજ દયાળુ છે, પણ એને ગમતું પાત્ર આપણે બનવું પડશે આ જન્મે, નહીં તો એકાદ બે જન્મ ઘોડા ગધેડાના લીધા પછી. જો અક્ષરધામમાં મહારાજની સેવામાં રહેવું હોય તો જરા જાગવું પડશે, સજગ થવું પડશે, નહીંતર આયુષ પૂરી થઈ જશે અને કામ વાસના અધૂરી રહી જશે. તો વળી માતાના ઉદરમાં, ગર્ભવાસમાં, પીડામાં, આદિવ્યાધિ ઉપાધિમાં પડ્યા વગર છૂટક્યો નથી. કંઈક ને કંઈક, કોઈક ને કોઈક જન્મમાં થોડી ઘણી કસર આપણે રહી જાય છે. પૂરા સજાગ થઈને કસર ટાળી શકતા નહીં હોવાથી ફરી ફરી જન્મ આવ્યા જ કરે છે. જન્મ મરણનું ચક્કર મારા બેટાનું બંધ થતું જ નથી. થોડા ગાફલ રહીએ છીએ, જેટલા સજાગ થવું જોઈએ, જાગી જવું જોઈએ એટલા હલબલીને જાગતા નથી, એટલે કસર રહી જાય છે. અને હજી સુધી આપણે અક્ષરધામમાં પહોંચી શક્યા નથી. માટે સાવધાન, ગાફલાઈ રાખવી નહીં. મજા નથી ગાફલાઈ રાખવામાં. ઘણાએ તેવું માની લીધું છે, અંતકાળે મારા જનને જરૂર તેડવા આવશે, કીધું છે ને, એ તો તેડવા આવશે, તેડવા તો આવશે. આપણે ધામમાં રહી શકીશું નહીં શુદ્ધ થયા વિના. માટે ભગવાન તેડવા આવશે, ધામમાં લઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમનું કામ તો એ અવશ્ય કરશે, પણ આપણે એમને યોગ્ય થવાનું જે કામ કરવાનું છે, પાત્ર થવાનું, એ જો આપણે નહીં કરી શકીએ તો આપણને પોતાને બહુ પસ્તાવો થશે, રોઈ રોઈને તૂટી મળશું. અને ભગવાનને દયા બહુ આવશે આપણી, એટલે ક્યાંક આવો તેવો જન્મ આપી આપણી વાસના પૂરી કરાવીને પછી કલ્યાણ તો કરશે, પણ બહુ મોડું થઈ જશે. આપણા સાથી સંગાતી બધા અક્ષરધામમાં વયા જશે ને આપણે ક્યાંક ઘોડા ગધેડા થઈ આવીશું. અરે રે, આવી માઠી દશામાં પડવા કરતા ઝટ ભગવાન જે પાત્રતા માંગે છે આપણી પાસે, એ આપણે કેળવી ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરી લઈએ. પછી મહારાજ કહે, ભગુજી એ બાવાની ખબર કઢાવો તો, એ કયે દિવસે એણે શરીર છોડ્યું. પછી ખબર કઢાવી તો એવા બરોબર સમાચાર મળ્યા કે જે દિવસ એ બાવે દેહ મૂકેલો એ જ દિવસ માણકી ઘોડીને ગર્ભ રહેલો. એ વાત જ્યારે બરોબર મળી ત્યારે સૌની ઉદાસી ટળી. આવું થયું. માટે મહારાજ કહે છે, સહુ હરી ભક્ત ને રે 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 રે, જાવું હોય મારે ધામ, જો જાવું હોય મારે ધામ, ઈચ્છા હોય અક્ષરધામમાં રહેવાની તો મને સેવજો રે 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 રે. તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, શુદ્ધ ભાવે થઈ નિષ્કામ મને સેવજો. મને સેવવાનો ખરો તમારે, માત્ર સેવવાનો એવું નહીં, શુદ્ધ ભાવે નિષ્કામ થઈને સેવવાનો, એમનામ અશુદ્ધ ભાવે નહીં, એમ નહીં, એમ નહીં. મહારાજ જે કોઈ બ્રહ્મચર્ય પાળે છે એના ઉપર બહુ રાજી થાય છે. બ્રહ્મચર્ય પાળવામાં ભગવાનની પસન્નતા હોવાથી બ્રહ્મચર્ય પાળવાની જેના હૃદયમાં શુદ્ધ ભાવના છે એને મહારાજ મદદ કરે છે. અને જે બ્રહ્મચર્ય પાળનારને કંડળે, બ્રહ્મચર્ય પાળવા ન દે, તો મહારાજ એના ઉપર બહુ નારાજ થાય છે. એના ઉપર એક વાત બની ગયેલી તમને સંભળાવું છું. રાયધણજીની પત્નીનું શીલ વ્રત ભગવાન સ્વામિનારાયણે રખાયું હતું. ગામ ધમડકાની આ કથા છે. ત્યાંના દરબાર લાધાજી હતા, એના દીકરા રાયધણજી હતા. આઠ નાળિયેરે ઘારે ભાંગી નાખતા એવા બળિયા હતા, સુરવીર હતા. એમના ઘરના જે બેન હતા એનું નામ આછુબા હતા. આછુબા ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનતા અને બહુ ડાયા અને વિવેકી. અને એ બેનને શીલ વ્રત પાળવું હતું. કેમ જે એને વાત સમજાઈ ગઈ હતી કે બ્રહ્મચર્યના પાલન વિના ભગવાનની સેવામાં ધામમાં રહી શકાશે નહીં. હજી રાયધણને બહુ આ વાત સમજાણેલી નહીં, પણ આછુબાને વાત સમજાઈ ગઈ હતી. સંસારના બે પાત્રમાં કોઈ એક પાત્રને વાત સમજાઈ ગઈ હોય અને એક પાત્રને ન સમજાણી હોય ને અંદર ભૂખ રહી ગઈ હોય એટલે બીજા પાત્રને દુઃખ આપે એવું લગભગ જ્યાં ત્યાં બધે બનતું હોય છે. એવું જ ધમડકામ બન્યું આ કુટુંબમાં. આખું કુટુંબ ભગવાન સ્વામિનારાયણને પ્રગટ ભગવાન માની પ્રગટનું ધ્યાન ભજન કીર્તન કરતા હતા, એમાં કોઈ શંકા ન થાન નથી. પણ સંસારના બે પાત્રમાંથી એક પાત્રને બ્રહ્મચર્ય પાળવું હતું અને રિયલી પાળવું હતું, દંભડોળમાં નહીં. ખોટે ખોટો વ્યક્તિ ન ગમતો હોય એટલે એનાથી છેટા રહેવા બ્રહ્મચર્યનો ડોળ મારવો આવું નહીં. ઘણી જગ્યાએ આવું હોય, કારણ બધા બીજા હોય ને ચડી જાય વાત બધી બ્રહ્મચર્ય, પણ હકીકત પાછી અંદરથી ભૂખ તો ગઈ ન હોય અને ઘરે બ્રહ્મચર્ય પાળે ને પર ઘરે ધક્કા ધોળા થઈ જાય, આવા કેટલાય કિસ્સાઓ બન્યા છે. પણ આ આછુબાને તો રિયલ બ્રહ્મચર્ય પાળવું હતું, રાયધણજીને પાળવા દેવું નહોતું. આછુબા કહે છે કે મને બ્રહ્મચર્ય પાળવું તો નહીં, ડાય નહીં થવાનું, હું કહું એમ કરવાનું. પછી આછુબા તો ઠાક્યા કે હવે આનું કરવું હું, બહુ મૂંઝાણા. અને પછી મૂંઝાઈને ભગવાનને રાજી કરવા માટે ભગવાનનું ગમતું જાણીને આછુબા ઉપવાસમાં ઉતર્યા. એના પતિને કહ્યું કે તમે જ્યાં સુધી મને બ્રહ્મચર્ય પાળવાની છૂટ નહીં આપો ત્યાં સુધી હું ખાવાની નથી. રાયધણજી કે તો મરી જા ભૂખી, બાકી એ વાત નહીં બને, નથી પાળવાનું બ્રહ્મચર્ય તને કીધું ને. આછુબા કે મારે પાળવું છે, ઉપવાસમાં ઉતર્યા છે. આવું એક સત્સંગીને ઘરે ધમડકામ બન્યું, ભગવાન વખતમાં બન્યું. કેટલા ઉપવાસ થયા એ ખબર નથી, એ લખ્યું નથી. પણ ભગવાન સ્વામિનારાયણને આ વાતની ખબર પડી કે મારી એક ભક્ત મને રીઝવવા માટે, યોગ્ય પાત્ર થવા માટે બ્રહ્મચર્યનું પાલન કરીને અક્ષરધામમાં આવવા ઈચ્છે છે ને એનો ધણી આડો ફાટ્યો, માટે મારે એને સમજાવવો પડશે. ભગવાન રાયધણજીને સમજાવવા સારું ધમડકા જવા ચાલ્યા. અને સંતોને એવું કહ્યું, સંતો મારે એકલા જવું પડે એમ છે, અગત્યનું કામ છે, તમે પાછળથી ભુજ આવજો. અમે આમ જઈએ છીએ, પછી તમારે ભેગા ભુજ થઈ જઈશું અને પછી પોતે પરમાત્મા સમુદ્રની ખાડીમાં પડ્યા ને ખાડી તરીને મહારાજ તરત ધમડકે ગયા પોતાની એક પ્યારી ભક્ત બેનને ઉપવાસ છોડાવવા, કે મારી ભક્ત ભૂખી મરે એ મારથી સહન થાય નહીં. રાયધણજીના દરબારમાં જઈને ઉભા રહ્યા. આશુબાઈએ મહારાજને જોયા, આંખમાંથી ધાર થઈ ગઈ, પરમાત્માને વંદન કર્યું. મહારાજ મહારાજ કે રડોમાં અમે આવ્યા છીએ તમારી સંભાળ લેવા, શાંત થાવ, તમે જે કરવા જઈ રહ્યા છો એ અમને બહુ ગમે છે અને તમે ખરેખર અમને રાજી કરવા કરો છો, નહીં કે તમારો પતિ તમને ગમતો નથી એટલે તમે આવું બધું તૂત કરો છો. રાયધણજી, હા મહારાજ, આશુને બ્રહ્મચર્ય પાળવા દો. મહારાજ એ નહીં બને. મહારાજ કે અમે કહીએ છીએ એમને બ્રહ્મચર્ય પાળવું છે તો તમે એમને ના કંદડો, એને બ્રહ્મચર્ય પાળીને ભક્તિ કરવા દો. મહારાજ તમને કીધું ને, એવું નહીં માનું તમારું. બહુ સારા ભગત હતા રાયધણજી, પણ આ વાતમાં મહારાજને ના પડતી હતી કે નહીં બને. મહારાજ કે અમે કરાવશું તાર થશે એના કરતા મનાવીએ છીએ ને માનો ને, તો કે ના ના મારે એમને બ્રહ્મચર્ય પાળવા દેવાનું થતું નથી. મહારાજ સમજી ગયા ને તમે? મહારાજ કે બહુ કર્યા ને થાય, હો તકલીફ થાય આવી બધી. જો કોઈ સંસારીને એવું લાગે કે મહારાજ અમારા ગૃહસ્થ જીવનમાં માથા મારે તો મહારાજ યારે બાંધણું થઈ જાય ને. મહારાજ બીજી બધી વાત કરવાની, અમારા ઘરમાં છે ને તમારે આવી રીતે એન્ટ્રી નહીં લેવાની. અમે સંસારી માણસ છીએ, વાત કરો છો તમે સાધુ સંતો, તમે બધા તમે, અમારે અમારી રીતે રહેવાનું હોય. આવું થાય પછી ભગવાન સ્વામિનારાયણે રાયધણજીની હામું એક એવી દ્રષ્ટિ કરી, તે તરત જ એનું પુરુષાતન તાણી લીધું. રાયધણજીને ખબર પડી ગઈ મારું પુરુષપણું ભગવાને ખતમ કરી નાખ્યું. અને મુજારો થયો, હવે હું કરું? રાયધણજી કે મહારાજ તમે આ શું કર્યું? કે બસ હવે ના પાળવા દેશો, લ્યો બ્રહ્મચર્ય. રાયધણજી હાવ ઢીલા ઢપ થઈ ગયા, હાવ ઢીલા ઢપ પગમાં પડ્યા. મહારાજ મારું પુરુષાતન રહેવા દો. મહારાજ કે તો એને બ્રહ્મચર્ય પાળવા દે. મહારાજ હવે કોઈ દી નહીં સંતાપું, કંઈ એને નહીં કરું, બસ પણ મારું પુરુષાતન પાછું દો. ત્યારે મહારાજે રાજી થઈને એને પુરુષપણું પાછું આપ્યું, પુરુષાતન શક્તિ પાછી આપી. અને આસુબાઈને ભગવાન સ્વામિનારાયણે ધમડકામાં પોતાને હાથે મુખમાં કોળિયા દેન જમાડ્યા એવું લખ્યું છે. આ છે નિષ્કામ વ્રત વાળા ભગવાનને અતિ વાલા છે એનું અજોડ એક્ઝામ્પલ. મહારાજે આસુબેનને મોઢામાં કોળિયા દેન પારણા કરાવ્યા અને કહ્યું કે હવે સુખે શીલ વ્રત પાળો. આ રીતે મહારાજે એની રક્ષા કરી, ખાડીમાં પડીને તરીને ગયા અને આ રીતે એને પારણા કરાવ્યા. અને પછી આસુબાઈએ આજીવન બ્રહ્મચર્ય પાળ્યું હતું અને મહારાજનું ભજન કર્યું અને અંતે મહારાજ મને લેવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું એમ બોલીને ધામમાં ગયા. સૌ હરિ ભક્તને રે જાઉં હોય મારે ધામ, સૌ હરિ ભક્તને રે જાઉં હોય મારે ધામ. તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. આજ મારે ઓરડે રે એ આવ્યા અવિનાશી અલબેલ, આજ મારે ઓરડે રે એ આવ્યા અવિનાશી અલબેલ, કે આવ્યા અવિનાશી અલબેલ, કે આવ્યા અવિનાશી અલબેલ. આટલી વાત. નિષ્કામ શબ્દનો અર્થ બ્રહ્મચર્ય પરખ કરીને અમે અહીંથી તમને કરી. હવે નિષ્કામ શબ્દનો અર્થ નિષ્કામ ભક્તિ પરખ કરીને હું વાત કરું છું, ધ્યાન દો. કંજરીમાં એક શેઠ હતા, એનું નામ લક્ષ્મીદાસ શેઠ હતું. અને આ લક્ષ્મીદાસ શેઠને ગોપાળાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા હતા, કંઠી બાંધી હતી. અને ગુણાતીતાનંદ સ્વામી તથા સુકાનંદ સ્વામી જેવા મોટા સંતોનો સમાગમ કરેલો, એમની સેવા કરેલી, એવા કંજરીના લક્ષ્મીદાસ શેઠ હતા. તેથી તેઓ ભગવાનના બળવાળા નિષ્કામ ભક્ત બન્યા હતા. એની ભક્તિ નિષ્કામ હતી, એને ભગવાન પાસેથી ભગવાન સિવાયનું કાંઈ પણ ખપતું નહોતું. ભગવાન પોતાનું સુખ, પોતાનું દર્શન ના આપે ને ધન આપે, બંગલા આપે, ગાડી આપે, માન આપે, પદ આપે, પ્રતિષ્ઠા આપે તો લક્ષ્મીચંદ શેઠને બિલકુલ ગમે નહીં. એ મહારાજને એમ કે મારે તમારા સિવાય કાંઈ જોતું નથી, પ્લીઝ મને આ બધું શાહારું ભટકાડો છો. મારે ધન ન જોઈએ, મારે બંગલા ન જોઈએ, માન ન જોઈએ, મોટપ ન જોઈએ, આગેવાની ના જોઈએ, મોભો ન જોઈએ, મારે તમારી મૂર્તિનું સુખ જોઈએ બસ, મારે વખાણ માન સન્માન પૂજા પ્રતિષ્ઠા કાંઈ જોતું નથી. આવા લક્ષ્મીદાસ શેઠ કંજરીના મહાન નિષ્કામ ભક્ત હતા. સંવત 1974ના અષાઢ વદ એકાદશીને દિવસે આ લક્ષ્મીદાસભાઈને શ્રીજી મહારાજે દર્શન આપ્યા. લક્ષ્મીદાસ, હા મહારાજ, તમને આવતી શ્રાવણ સુદ 11ને દિવસે અમે તેડવા આવશું. અષાઢ વદ એકાદશી છે અને શ્રાવણ સુદ એકાદશી એટલે 15 દિરિયા, અમે તમને તેડવા આવશું. આટલું કહીને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. પણ લક્ષ્મીદાસભાઈ શેઠ સાવધાન થઈ ગયા. મહારાજ અંતરધાન અને શેઠ સાવધાન, અને પછી તો પોતે પોતાને બ્રહ્મરૂપ માની એક તાર ભજન કરવા લાગ્યા, તાકે કોઈ ખામી ના રહી જાય ભગવાનમાં જોડાવામાં. એક તાર ભજન કરે, ઓ સ્વામિનારાયણ 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 રખે ને કોઈ વ્યવહારમાં કે સગાવાલામાં જીવ રહી જાય, કંઈક વૃત્તિ ચોંટી જાય, એવા ખ્યાલથી તેઓ પીવાનું પાણી પણ સત્સંગી પાસે મગાવીને પીતા. બીજા કોઈની સાથે કોઈ વ્યવહાર ન રાખ્યો હગાવાલા આરે, સત્સંગીની પાસેથી પાણી મગાવીને પીવે, એના છોકરા બૈરાના હાથનું નહીં. આટલા સાવધાન થઈ ગયા. અમારા ખોપાળામાં વીરા દાદા હતા, મંદિરમાં છેલ્લે રહેતા. પછી અમારા ડૉક્ટર હિંમતલાલે એને કીધું કે તમારી કસર થોડીક છે, તમે દવાખાને આવો. પછી દવાખાને નીકળ્યા તો વચમે એનું ઘર આવે, તેનું ઘરને ડેલું આવ્યું ને તો ડોહા આમ આડું જોઈને હાલ્યા. બાપા આમ કેમ કરો, તો ઘર આમું જોવાય જ નહીં, નહીં કંઈક ઘાટ થાય ઘરના. આવા સાવધાન આ બધા ભક્તો. એમ આ લક્ષ્મીદાસભાઈ શેઠ સત્સંગી પાસે મંગાવીને પાણી પીતા, હરિભક્તો અખંડ તેમની પાસે ભક્ત ચિંતામણીનું વાંચન કરતા, કંજરીમાં બેઠા બેઠા હરિભક્તો ભક્ત ચિંતામણીની કથા કરે, એની પાસેથી પાણીને ખાવાનું માગે, આ રીતે ભજન કરવા માંડ્યા. કેમ જે હવે ધામમાં જવાને થોડા દિવસની વાર છે. શેઠ મંદવાડમાં પણ સતત એક તાર ભજન કરતા હતા. દિન પછી દિન જવા લાગ્યો. પછી સંવત 1974 શ્રાવણ સુદ 9 આવ્યો મારા બાપ, અને 9મીના દિવસે હવારે નરનારાયણ દેવે લક્ષ્મીદાસ શેઠને દર્શન દીધા. નરનારાયણ દેવ લક્ષ્મીદાસ શેઠને તેડવા આવ્યા. દીધા દર્શન તે સારી પેઠે, પગે લાગીને પૂછ્યું તે છેઠે, આવો નરનારાયણ દેવ પધારો. મહારાજ તમે આવ્યા કેમ, નરનારાયણ બોલ્યા એમ, આપનું શા કામે આવવું થયું? નરનારાયણ કહે છે કે લક્ષ્મીદાસજી ભરત ખંડના ભગવાન છીએ, બદ્રિક આશ્રમમાં અમે રહીએ, અમે તમને તેડવા આવ્યા, ત્યાં લઈ જશું મન ભાવ્યા. અમે તમને તેડવા આવ્યા, અમે ભરતખંડના ભગવાન ને બદ્રિક આશ્રમ અમારું ધામ છે, અમે નર ને નારાયણ બે ભાઈ ત્યાં રહીએ છીએ, અમે તમને બદ્રિક આશ્રમ ધામમાં લઈ જવા માટે આવ્યા છીએ. શેઠ કહે સ્વામિનારાયણ હું તો છઉ એમના પરાયણ. નરનારાયણ દેવ રાજી રહેજો, હું સ્વામિનારાયણનો છું, સ્વામિનારાયણ પરાયણ છું. તેમની તો આજ્ઞાઓ છે જે હ, મેં તો જરા લોપી નથી તે હ. સ્વામિનારાયણ ભગવાનની જે જે આજ્ઞાઓ છે તે મેં બિલકુલ લોપી નથી, અને સ્વામિનારાયણ ભગવાનનું મેં ધ્યાન ભજન કર્યું છે દ્વિભુજ મૂર્તિનું, તેમના નિશ્ચયમાં મારે ફેર નથી. હું સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને માનું છું, તેનું સ્મરણ સુખે કરીને કરું છું, માટે મને સ્વામિનારાયણ તેડવા આવશે જે ક્ષણ. જ્યારે મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે, હું તો ધામમાં આવીશ ત્યારે તમે વાટ ન જુઓ લગારે, તમારી વાટ ન જુઓ લગારે, આપ પધારો, હું તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવશે, ધર્મભક્તિના પુત્ર, ત્યારે હું ધામમાં જઈશ. એ માણકીવાળામાં મારું મન મોહી ગયું છે. નર નારાયણ સાંભળી રહ્યા, તરત ત્યાંથી અંતર ધ્યાન થયા. અદ્ભુત વાત, અદ્ભુત વાત. મહામુક્ત ચિંતામણિ ગ્રંથમાં આ લખેલું છે. બીજે દિવસે જ શ્રાવણ સુદ દશમી આવી. શ્રાવણ સુદ દશમીના રોજ સવારમાં શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન દીધા. ત્યારે છેઠે પૂછ્યું, મહારાજ તમે કેમ આવ્યા સુખ કાજ? કંજરીના લક્ષ્મીદાસભાઈ કે અરે રે વાહ, ધન્ય શ્રી કૃષ્ણ ભગવાન પધારો, શું કામે આવ્યા છો? ત્યારે તેઓ બોલ્યા, મન ભાવ્યા અમે તમને તેડવા આવ્યા, અમારા ધામમાં જવા લઈ, તમને અમારા ધામમાં લઈ જવા છે, ત્યાં સુખની તો સીમા નહીં, અસીમ સુખ. શેઠ કે શ્રીજીનો નિશ્ચય મારે તેમાં ફેર તો નથી લગારે, છ ગાવાલો છબીલોજી છેલ સહજાનંદજી જે રંગ રેલ, માણકી ઘોડીનો અસવાર તેનું ભજન કરું છું આવાર, તે છે અક્ષરધામના પતિ, નથી જોતી મારે બીજી પ્રાપ્તિ. હા 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 હા, વાહ કંજરીના લક્ષ્મીદાસ શેઠ વાહ, શેને નિષ્કામતા? વેદરસમાં આ વાત લખી છે કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત, ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ અને સ્વામિનારાયણની મૂર્તિ સિવાયના કોઈ સુખની ઈચ્છા ના કરે, આટલી હદે નિષ્કામ ભક્તિવાળો થાય. તેમની તો આજ્ઞા બરોબર, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની અક્ષરધામાધિપતિની માણકીવાળાની મેં બધી આજ્ઞા બરોબર પાળી છે, તકે તક. તેહ તેડવા આવશે જ્યારે તેની સાથે હું જઈશ ત્યારે, સુણી શ્રી કૃષ્ણજી ભગવાન તરત થયા તે અંતર ધ્યાન, અંતર ધ્યાન થઈ ગયા. પછી ત્રીજે દિવસે સંવત 1974 શ્રાવણ સુદ એકાદશી, મહારાજે કહ્યું તું અમે તે દી તમને તેડવા આવશું, એકાદશી આવી. હોમવારનો દિવસ હતો, રોજ સવારે 11 વાગે આ બધા જેમ આવતા હતા એમ સ્વામિનારાયણ ભગવાન બરોબર 11 વાગે પોતે માણકી ઘોડી ઉપર અસવાર થઈ અનેક મુક્તોને સાથે લઈ કંજરી ગામમાં લક્ષ્મીદાસ શેઠને તેડવા એને ઘરને આંગણે આવીને ઉભા રહ્યા. દઈ દર્શનને કહ્યું એમ, હવે ધામમાં હી ચાલો તેમ, તેઓ કહે હવે છવ તૈયાર, હે હવે છવ તૈયાર, આપ સાથે આવું કરી પ્યાર. તુર્ત સંબંધીઓને બોલાવ્યા, કહ્યું શ્રી હરિ મને તેડવા આવ્યા, એના ભેગો હું અક્ષરધામ જાઉં છું, જાણો તમે તમામ અક્ષરધામમાં જાઉં છું. મહારાજ આવ્યા છે, સંતો આવ્યા છે, આ માણકી ઘોડી પર પ્રભુ બેઠા છે, અલે આ બધા દર્શન કરો. બોલા કે પણ અમને કાંઈ દેખાતું નથી. લક્ષ્મીદાસભાઈ કહે છે કે મહારાજ તમે મુક્તો આવ્યા ને આ બધા દર્શન વગરના રહી જાય. એ જ સમયે ઘરના તમામ સભ્યોને માણકી સાથે આવેલા શ્રીજી મહારાજના દર્શન થયા કંજરીમાં. પછી શેઠ ખાટલા ઉપરથી ઉતરી સ્વતંત્ર થકા ચોકમાં બેઠા. સંવત 1974 શ્રાવણ સુદ એકાદશીના 11 વાગે બેઠા હેઠે 85 વર્ષની ઉંમરે સ્વતંત્ર થકા ભૌતિક દેહ ત્યાગી દિવ્ય દેહ ધરી આનંદ પામી સૌને જય સ્વામિનારાયણ કહી શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં ગયા. ડંકો વાગી ગયો. આ સ્વામિનારાયણ સંપ્રદાય, આ સ્વામિનારાયણ ભગવાન, આ એના ભક્તો, આ એની ઉપાસના, આ એનું અક્ષરધામ, આ બધી સર્વોપરિતાને જે સમજે નહીં એને આપણે શું કહીએ? બેચારાને ક્યાંકથી ને ક્યાંકથી ઊંધું પીધું તીજું સમજાઈ ગયું હોય તો એમને પપુડું વગાડે કરે ઠેઠ સુધી, પણ આ સર્વોપરિતા કાંઈ ખોટી કરી શકશે કોઈ? આ તો દિવસે દિવસે ફેલાતી જવાની. સત્ય છે એને સ્વીકાર્યા વગર છૂટક્યો જ નથી. માટે નિષ્કામ ભક્તિ કરવી કેવી? હે એના માટે પ્રેમાનંદ સ્વામીના એક પદને આપણે વાગવું પડે એવું છે. દ્વાર પડ્યો ગુણ ગાઉં રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાઉં, ધર્મ કુંવર ઘન શ્યામ નાથ તેરે, દ્વાર પડ્યો ગુણ ગા, અધમ વધાર શરણાગત પાલક, નાથ રટુ તેરો નામ, નાથ રટુ તેરો નામ રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગા રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાઉં, અખિલ લોકપતિ પરમ પુરુષ તુમ, તુમ કો ગાઈ જાઉં, અખિલ લોકપતિ પરમ પુરુષ તુમ.
હવેની પંક્તિ નિષ્કામ ભક્તિની પરાકાષ્ઠા છે.
તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો,
તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો,
તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો.
બીજું દેતા નહીં, દેવાનું મન થાય તો તમે પોતે મને તમારું દાન કરજો.
બેહી મો જમે પાઉં, એહી મો જમે પાઉં રે તેરે, દ્વાર પડ્યો રણકાર હોવો જોઈએ અંદરથી. આપણને તો ભગવાન સિવાયની બીજી ત્રીજી કેટલાય પ્રકારની ઈચ્છાઓ છે, અનેક સંકલ્પો થયા કરે છે. હજી થોડુંક આ કરી નાખું, થોડુંક આમ કામ છે, થોડુંક પહેલું મળી જાય, થોડુંક આમ થઈ જાય, થોડુંક તેમ થઈ જાય. તુમ બિના તુમ મુજે ઓર ન દઈયો, નાય 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 કાંઈ ન જોતું, તમે મળો બસ. આવો પડકારો કાળજામાંથી નીકળે ત્યારે નિષ્કામ ભક્તિ કહેવાય. બાકી તો આપણે બધા સકામમાં ગણાઈએ, અને એને માટે તો હવે વચનામૃતમાં પડવું પડશે. તારીખ 22/1820 શનિવારનું વચનામૃત છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 43મું, ચાર પ્રકારની મુક્તિનું પ્રથમ, એનો સંક્ષિપ્ત સાર આ રીતે છે. ચાર પ્રકારની મુક્તિને ઈચ્છે તે સકામ ભક્ત છે. જો કેવળ શ્રીહરિની સેવા જ ઈચ્છે, સેવા જ, તો તે નિષ્કામ ભક્ત કહેવાય. સાંભળજો હો, બીજું ત્રીજું બધું ઈચ્છીએ એમાં સકામ ભક્ત ગણાઈએ એ તો હું તમે બધા સમજીએ છીએ, પણ ચાર પ્રકારની મુક્તિને ઈચ્છીએ તો પણ સકામ ભગત ગણાઈએ છીએ. આ નવીન વાત છે, સ્વામિનારાયણ ભગવાનના મુખેથી નીકળેલી પ્રથમના 43માં વચનામૃતમાં. લગભગ લોકો નહીં સમજતા કે આ પણ સકામ ભક્તિ છે. મોક્ષ માટે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ સકામ છે, નિષ્કામ નહીં. ખબર હોવી જોઈએ, નિષ્કામ ભક્તિ ન થતી હોય તો એની આપણને જાણ હોવી જોઈએ અને ભગવાનને આપણે પ્રાર્થના કરતા હોવા જોઈએ, પ્રભુ નિષ્કામ ભક્તિ કરી નથી શકતો, દયાળુ પાત્રતા દેજો. વાલા ભક્તો, આવી નિષ્કામતામાં કાચપ હોય તો નિષ્કામ એવા એકાંતિક ભક્તોના સંતોના સમાગમથી તે કાચપને ટાળવી જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદ્ધિ સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં ઉગમણ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમય બિરાજમાન હતા. બસ આવો વખત હતો, આ સાંજની વેળા કહેવાય. ને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો અને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્ત જન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વે સામું જોઈને બોલ્યા, કરુણાની દ્રષ્ટિ કરીને બધાને જોયા અને પછી બોલ્યા, સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. આ વાત માત્ર ભગવાન સ્વામિનારાયણની કરેલી છે એવું નથી, વ્યાસ ભગવાને ભાગવતમાં પણ લખેલી છે. એમાં લખ્યું છે કે ભગવાનના ભક્તો હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. અને બીજા પણ જે ભગવાનના મોટા ભક્ત થઈ ગયા સંત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્તો હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. શાસ્ત્ર અને સંત બે એમ કહે છે. હવે સવાલ એવો થયો કે ચાર પ્રકારની મુક્તિ એટલે શું, એની વ્યાખ્યા કરો. તે ચાર પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, બીજું ભગવાનને સમીપે રહેવું, ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. લોક, સમીપણું, રૂપ, ઐશ્વર્ય, આ ચાર પ્રકારની મુક્તિ. ભગવાનના લોકમાં રહેવું, સમીપે રહેવું, સામીપ્ય એક મુક્તિ છે, ભગવાન સરખું રૂપ પામવું અને ભગવાન સરખું ઐશ્વર્ય પામવું. એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો, નથી ઈચ્છતો. એને ભગવાનની પડી છે, ભગવાનની, ભગવાનના લોકની નહીં. યાર, કોકને આપણા ઘરની બહુ પડી હોય ને આપણી ન પડી હોય એ કાંઈ આપણા વિશે પ્રીતિવાળો ના ગણાય ને. સમજાઈ ગયું તમને? કોઈકને આપણો કોઈ મહિમા ન હોય પણ આપણી પડખે ઊભો રહીને ફોટા વિડીયામાં આવવાનો શોખ બહુ હોય, એ તો એની મોટે વધારવા માટે આપણી સમીપે રહે છે અને આપણા ક્યાં એ જ છે, માટે એ કાંઈ ભગવાનનો ભગત ન કહેવાય. સમજાણું? એટલે સકામ છે. તો કેટલાકને છે ને રૂપમાં આસક્તિ બહુ હોય, ભગવાનનું રૂપ ગમતું હોય એટલે પોતાને ભગવાન જેવું રૂપ જોતું છે, ભગવાનને જ જોતા, માટે એ કાંઈ નિષ્કામ ભગત ન કહેવાય. અને કેટલાકને તો ભગવાન જેવું ઐશ્વર્ય મેળવવું છે, સમજ્યા, પરચા થાય, વચન સિદ્ધિ વગેરે ફટાફટ. આ બધાય છે ને સકામ ભાવો છે, એને નિષ્કામ ભક્તિ ન કહેવાય ભગવાનની. એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો. તો શું ઈચ્છે છે? એ તો કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે. શું ઈચ્છે છે? ભગવાનની સેવાને. મહારાજ મળો, ભગવાનનો લોક મળો ન મળો, મહારાજ તમે મળો. ભગવાનનું સામીપ્ય મળો ન મળો, તમારી સેવા જોઈએ મારે, બસ. ભગવાન જેવું રૂપ મળો ન મળો, જે રૂપ મળે તે, તમારી સેવા જોઈએ, ઢોલિયો બનીને તમારી સેવા કરીશ. ભગવાન સરખું ઐશ્વર્ય મળો ન મળો, મારે ઐશ્વર્ય શું કરવું છે, મારે તો તમારી સેવા કરવી છે. આ નિષ્કામ ભક્તિ છે. તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારું નથી ઈચ્છતો ભાઈ, એ પ્રશ્ન છે. આ તો હજી પ્રશ્ન જ આલે છે, શું કામ નથી ઈચ્છતો? આ ગણાવી એ રીતની ચાર પ્રકારની મુક્તિ. હલો, ઉત્તર કરો.
જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ, જે જે ભગવાનનો ભક્ત થઈને, ભગત ભગવાનનો, ભગવાનનો ભગત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય. કેમ? જે એ ભગવાનની ઈચ્છા નહીં રાખતો, ભગવાન સિવાયની, ભગવાનના લોકની, ભગવાનની પડખે ઊભો રહીને જરા દેખાડાની, ભગવાન સરખું રૂપ પામવાની, ભગવાન જેવું ઐશ્વર્ય પામવાની ઈચ્છા રાખે છે, માટે સકામ થયો, ઉઘાડો સકામ થયો. અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે અને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે, ભગવાનના સુખને ઈચ્છે, ભગવાનને આનંદ આપવાને પસંદ કરવાને ઈચ્છે, તો તે નિષ્કામ ભક્ત કહેવાય. સકામ નિષ્કામની વ્યાખ્યા પૂરી મગજમાં બેઠી? તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે મત્સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છંતિ સેવયા પૂર્ણાહા કુતોન્યત કાલ વિપુલતમ. અર્થાત મારી સેવા કરવાથી પ્રાપ્ત થતી એવી સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને પણ મારી સેવાથી જ પૂર્ણ એવા મારા નિષ્કામ ભક્તો ઈચ્છતા નથી. સાંભળ્યું? એવી મુક્તિઓને પણ નહીં ઈચ્છતા તો પછી કાળે કરીને જેનો નાશ થઈ જાય છે એવા તુચ્છ સ્થાન, માન કે પદાર્થોને ન ઈચ્છે, એમાં તો કેવું જ શું લ્યા, એ તો ના જ ઈચ્છે. તો સાલોક્ય સારષ્ટી સામીપ્ય સારૂપેકત્વ મચ્યુત દીયમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જના. અર્થાત નિષ્કામ ભક્તો મારી સેવા વિના ભગવાનના લોકમાં રહેવું, ભગવાન સરખું ઐશ્વર્ય પામવું, ભગવાનની સમીપે રહેવું, ભગવાનના સરખું રૂપ પામવું તથા ભગવાન જેવા ગુણોને પામવું, એ બધું હું આપું તો પણ ગ્રહણ કરતા નથી. એનો અર્થ એ છે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા, જે ભગવાનની પરિચર્યા કરવી, સેવાની વ્યાખ્યા કરીને કે ભગવાનની પરિચર્યા કરવી, તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો તેને ઈચ્છે જ નહીં. અને ચતુર્ધા મુક્તિમાં જો સેવા હોય, સેવા, તો એને ઈચ્છે. કેમ? જે ભગવાનની સેવા કરવા ભગવાનના ધામમાં તો રહેવું પડે, જેની સેવા કરવી હોય એની સમીપ તો રહેવું પડે, જેની સેવા કરવી હોય એના જેવા જરા રૂપવાળા એ હોવું એ ઈચ્છનીય છે, અને જેની સેવા કરીએ એના સેવક હોઈએ એટલે હાવ કાંઈ ઐશ્વર્ય પ્રતાપ વગેરેના તો ન હોઈએ, પણ હેતુ સેવા. હેતુ શું? સેવા. લોક, સામીપ્ય, રૂપ, ઐશ્વર્ય હેતુ નથી, હેતુ સેવા છે. ભગવાનને સુખ આપવું એ ભાવ છે, ભગવાન પાસેથી કંઈક લઈ લેવાની ભાવના એ પૂરો પ્રેમ ન ગણાય, અને પૂરો પ્રેમ થયા વગર નિષ્કામતા આવે જ નહીં. માટે ભગવાનના નિષ્કામ ભક્ત કેવળ સેવાને જ ઈચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, એવાને રાખે છે. બોલો, આપણો ખબર નહીં ક્યાં મેળ પડશે. અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. એને ઈચ્છા નથી ભગવાનના લોકમાં રહેવાની, ભગવાનની સમીપે રહેવું જ, બસ પડખે હું જ હોવો જોઈએ, તમારી બધાની નજરમાં આવું, એમ પોટાવીડી, એમ બધે ઈચ્છા નથી. એને ભગવાન જેવું જ મારે રૂપ હોવું જોઈએ એવી એને ઈચ્છા નથી. ભગવાન સરખું મને ઐશ્વર્ય મળવું જોઈએ, મારો વટ પ્રતાપ પડવો જોઈએ એવી ઈચ્છા નથી. તો પણ ભગવાન એ બધું જ એને પરાયણે આપે છે. બોલો, પરાયણે આપે છે? આપે તો છે જ, બધું એને મળે છે. તો પણ એ નિષ્કામ ભક્ત કહેવાય છે. કેમ? જે એ તો ભગવાનની ઈચ્છાથી મળ્યું, એને ક્યાં ઈચ્છા કરી હતી? એને તો માત્ર ભગવાનને આનંદ આપવાની જ ઈચ્છા કરી હતી. ભગવાન પાસેથી કાંઈ બીજું બધું લોકને, રૂપને, ઐશ્વર્યને બધું પડાવી લેવાની નહીં, વાત આખી આઈ છે. તે કપિલ દેવ ભગવાને કહ્યું છે, જે અથો વિભૂતિમ મમ માયા વિનસ્તા ઐશ્વર્યમષ્ટાંગ મનુ પ્રવૃત્તમ શ્રિયમ ભાગવતીમ વા સ્પૃહયંતિ ભદ્રામ પરસ્ય મે તે સ્નુવતે તુ લોકે. અર્થ, મારા નિષ્કામ ભક્તો મારા ધામમાં જવા નીકળે ત્યારે રસ્તામાં આવતી બ્રહ્માના લોક સુધીની મારી વિભૂતિ, વિભૂતિ મમ, તથા ભક્તિ યોગથી પ્રાપ્ત થતું અણિમાદી આઠ પ્રકારનું ઐશ્વર્ય, ઐશ્વર્યમ અષ્ટાંગ મનુ પ્રવૃત્તમ, તથા મંગળરૂપ એવી ભાગવતી સ્ત્રી એટલે કે વૈકુંઠ આદિ લોકમાં રહેલી સંપત્તિ શ્રીયમ ભાગવતી, આમાં આ ગણાયું એમાં કોઈમાં લોભ હતા નથી, એ નિષ્કામ ભક્તો છે, આમાં ક્યાંય લોભ હતા નથી. પરંતુ સર્વથી શ્રેષ્ઠ એવા મારા ધામમાં દિવ્ય સુખને ભોગવે છે જે સુખ મારું છે. અદ્ભુત વાત. અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે. જ્ઞાની સકામને જ્ઞાની કહેવાય નહીં, અને જે સકામ ભક્ત છે તેને તો અર્થાર્થી કહ્યો છે, એટલે કે ધનાદિ સમૃદ્ધિ પામવાની ઈચ્છાવાળો અર્થાર્થી. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું. આટલો સાર આવ્યો આખા વચનામૃતનો. માટે ભગવાનને જેણે પામવું છે એવા ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું. ભગવાનની સેવા સિવાય બીજું કાંઈ ન ઈચ્છવું. કોઈ ઈચ્છા જ નહીં કરવાની, એક જ ઈચ્છા ભગવાનની સેવા, બીજા સંકલ્પ જ ન થવા જોઈએ કાંઈ. આવા પાત્ર થવાનું છે પ્રથમનું 43મું. અને ઈચ્છે તો તેમાં એટલી કાચબ કહેવાય. અને જો ઈચ્છા થઈ જાય, સંકલ્પ થઈ જાય તો એટલી ખોટ છે, ખામી છે, કાચબ છે, એ ટાળવી જોઈએ. અને જો કાચબ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતી ભક્ત તેનો સમાગમ કરીને એ કાચબને ટાળવી. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 43મું થયું. સૌહરિ ભક્તને રે એ જાવું હોય એ મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. આ રીતે સકામ, નિષ્કામ, શુદ્ધ ભાવ અને બ્રહ્મચર્ય વ્રત વગેરે શબ્દોના અર્થને આપણે સારી રીતે સમજ્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.